રવિવારની પાઠશાળાનો વિષય ગુણસ્થાન, એની આપણે ચર્ચા કરી રહ્યા છે. એમાં પહેલા ગુણસ્થાનની ચર્ચા અને જે ગુણસ્થાન સંબંધી આખી ભૂમિકા હતી એ ભૂમિકાની ચર્ચા અને ગુણસ્થાન પહેલું જે મિથ્યાત્વ ગુણસ્થાન છે એની આપણે ચર્ચા વિસ્તારથી કરી. આજે આઈ થિંક આ ગુણસ્થાન સંબંધી પાંચમો ક્લાસ છે, તો ચાર ક્લાસમાં આપણે મુખ્ય બે વિષયની ચર્ચા કરી. એક તો જે ગુણસ્થાનની ભૂમિકા એટલે જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હતા એ જોયા, અને પછી આપણે પ્રથમ ગુણસ્થાન જે મિથ્યાત્વ ગુણસ્થાન છે એની આપણે ચર્ચા કરી. હવે વધારે ભૂમિકા ન બાંધતા આપણે આજે જે વિષય લેવાનો છે એ છે દ્વિતીય ગુણસ્થાન. બીજા ગુણસ્થાનની આપણે આજે વિસ્તારથી ચર્ચા કરવાની છે. હવે એમાં સૌથી પહેલા આપણે એક એક પોઈન્ટ વાઇઝ આની ચર્ચા કરશું. સૌથી પહેલો પોઈન્ટ છે દ્વિતીય ગુણસ્થાનનું નામ. એક એક પોઈન્ટ લઉં છું. બીજા ગુણસ્થાનનું નામ શું છે? તમે જે પોઈન્ટ લખતા હો તો મેઇન પોઈન્ટ લખજો, કારણ કે આજે ઘણું બધું લખવાનું આવશે, એટલે એકવાર એ વિષય તમારો આ ક્લિયર થઈ જશે. બીજા ગુણસ્થાનનું નામ, તો નામ શું છે? આખું નામ કોઈને ખ્યાલ છે? બીજા ગુણસ્થાનનું આખું નામ શું છે? તો કે સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન. આપણે એક એક વાત કરશું કે કેમ સમ્યક્ત્વ લીધું, સાસાદનનો અર્થ શું છે, બધી ચર્ચા આપણે કરશું. પણ નામ શું છે આખું? તો કે સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન. નામ ખ્યાલમાં આવ્યું બધાને? પાછળ બીજા ગુણસ્થાનનું નામ શું આવ્યું? સાસાદન સમ્યક્ત્વ. હવે જો બીજો પોઈન્ટ, આ ગુણસ્થાન કયા ક્રમાંકમાં છે? ક્રમ કયો છે એનો? બીજો. હવે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજવાનો એ છે કે આ ગુણસ્થાન જીવને ક્યારે પ્રાપ્ત થાય છે, આ ગુણસ્થાનની પ્રાપ્તિ ક્યારે થાય છે, ક્યારે આ જીવ બીજા ગુણસ્થાનમાં આવે છે. તો એક ઇમ્પોર્ટન્ટ વાત બરાબર આમાં સમજવાની છે કે જે હું લખાવું છું, જે હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. ઔપશમિક સમ્યક્ત્વની સાથે. કયા સમ્યક્ત્વની સાથે? ત્રણ પ્રકારના સમ્યક્ત્વ છે ને, ઔપશમિક, શાયોપશમિક અને શાયિક. તો પ્રથમ સમ્યક્ત્વ છે ઔપશમિક સમ્યક્ત્વની સાથે ઉપરના ગુણસ્થાનોમાંથી નીચે પડતી વખતે આ ગુણસ્થાન આવે છે. ખ્યાલ આવે છે? આપણે એમ થશે એક બાજુ દ્રવ્યાનિયોગની ચરમ સ્વતંત્રતા અને ઉત્કૃષ્ટ આધ્યાત્મિક વાતો, અને એક બાજુ કર્ણનિયોગની આ ચર્ચા. આનો સુમેળ કેવી રીતના ખાય ભાઈ, પણ આપણે એનો સુમેળ પણ જોશું. અત્યંત સુંદર સુમેળ છે દેવ અનુયોગ વચ્ચે. આજે આપણે કુનકુનાચાર્ય દેવનું જીવન જોયું તો એ પ્રથમાનયોગની ચર્ચા થઈ. આપણે બે દિવસથી દ્રવ્યાનયોગની અત્યંત ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ચર્ચા જોઈએ છે, અને અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ કર્ણનિયોગ. ખ્યાલ આવે છે? તો ચારેય અનુયોગ જે વિતરાકતાનું પોષણ કરવા વાળા અનુયોગ છે એની ચર્ચા આ પારલા જીન મંદિરમાંથી થાય છે. ખ્યાલ આવે છે? તો એની ખુશી આપણને થવી જોઈએ. ચલો પોઈન્ટ શું આવ્યો, કયા ગુણ કયા સમ્યક્ત્વમાંથી, હવે એનું પણ કારણ જોશું. હું ધીરે ધીરે આ વિષય લઉં છું, શાંતિથી આપણે ભણીએ, કારણ કે આ વિષય થોડો નવો છે, થોડો કદાચ કઠિન પણ છે, પણ આપણે એને જેટલું બને એટલું સરળ કરીને છૂટું પાડીને સમજ. હમણાં આપણને ચાર્ટ પણ એક દેખાડશે અહીંયા સ્ક્રીન ઉપર, તો એના માધ્યમથી પણ થોડી ચર્ચા કરશું. તો પહેલો પોઈન્ટ શું આવ્યો કે ઔપશમિક સમ્યક્ત્વની સાથે ઉપરના ગુણસ્થાનોમાંથી નીચે પડતી વખતે આ ગુણસ્થાન આવે છે. એ તો આપણે હંમેશા શીખતા આવ્યા છે કે બીજું ગુણસ્થાન અને ત્રીજું ગુણસ્થાન, જ્યારે જીવ ઉપરના કોઈ પણ ગુણસ્થાનમાંથી નીચે પડતો હોય ત્યારે એ ગુણસ્થાન આવતા હોય છે. ખ્યાલ આવે છે? તો આ વાત આવી. હવે એક પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? અગર આ બીજું ગુણસ્થાન મિથ્યાત્વ કે બાદ સીધા પ્રાપ્ત નહીં હોતા, ચડતી વખતે, સાંભળજો ધ્યાનથી, ચડતી વખતે મિથ્યાત્વ પછી આ ગુણસ્થાન ન આવતું હોય, તો પછી यह गुण स्थान को दूसरे क्रमांक पर क्यों रखा गया? प्रश्न समझायो, समझायो थोड़ी थियरी से समझ अपन, वो इंटरेस्टिंग है प्रश्न। शु आए वो प्रश्न, अगर आ गुणस्थान मिथ्यात्व पछी नु गुणस्थान, मिथ्यात्व पछी नहीं आवतु, जारे जीव मिथ्यात्व माथी आगळना गुणस्थानों में वधे छे तो ऊपर चढ़ती वक्त मिथ्यात्व पछी आ गुणस्थान नहीं आवतु, तो पछी प्रश्न ए थाय के आ गुणस्थान ने मिथ्यात्व पछी तरत केम मुकवामां आवे छे। प्रश्न समझायो बधाने? हवे एना चार कारण छे, आपणे एक एक कारण लईए। प्रश्न बधाने पहेला समझावो जोईए के प्रश्न शु पूछवामां आव्यो। अहीं बेसेला बधा ज व्यक्तिओने आ वात समझाशे एवी मने पूरी खातरी छे, थोड़ो उपयोग ने सूक्ष्म करशो तो समझाशे हने। तो प्रश्न शु छे, आपणे लोकोए जोयुं तुं ने के क्रमांक में पहला पछी बीजू नो आवे, आपणे जोयुं तुं पांचमा पछी छठ्ठू नो आवे अने अग्यारमा पछी बारमू नो आवे, एनी चर्चा आपणे करी छे। तो अहीं एक प्रश्न है कि पहला पछी बीजू गुणस्थान नहीं आवतु तो एने पहला पछी तरत बीजा क्रमांक पर केम मुकवामां आवे छे, एना चार कारण जो। पहलू कारण शू छे के सासादन सम्यक्त्व, नाम छे ने, नाम शू छे आ गुणस्थान नु नाम, सासादन सम्यक्त्व गुणस्थान को दूसरे क्रमांक पर रखने के चार कारण है। पहलू कारण जो, सासादन परिणाम मिथ्यात्वना नजदीकना परिणाम छे। पॉइंट समझाय छे? मिथ्यात्व नथी, समझो आ गुणस्थान नु स्वरूप थोड़ुं केवल ज्ञान गम्य छे, आपणे आम स्पेसिफिकली ए परिणाम न कही सके के आवा परिणाम थाय आ गुणस्थान, ख्याल आवे छे? तो हवे प्योर मिथ्यात्वना परिणाम नथी अने सम्यक्त्व थी पण च्युत थई गयो छे। हवे जोशुं आपणे हमणां के केवी रीतना क्यारे शुं थाय छे। तो सम्यक्त्व थी च्युत थई गयो छे, मिथ्यात्व नथी, तो शू छे? तो के मिथ्यात्वना नजदीकनो परिणाम छे, एटले थोड़ा ज समयमां आ बीजा गुणस्थानमांथी जीव नियमथी मिथ्यात्व परिणामने, मिथ्यात्व गुणस्थानने प्राप्त थवानो छे। एटले शू कीधुं के मिथ्यात्वना नजदीकनो परिणाम छे, मिथ्यात्व नहीं पर मिथ्यात्वना नजदीक ना प्रणाम छे, तेथी एने मिथ्यात्व पछी एटले के सेकेंड गुणस्थान सेकेंड क्रमांक पर एने मुकवामां आव्यो छे। पहलो पॉइंट समझायो। बीजो पॉइंट, सासादन गुणस्थान से जीव नियम से मिथ्यात्व में ही प्रवेश करेगा, जे हमें आपे लीधु। तो बीजो पॉइंट शू आव्यो के नियम थी जीव मिथ्यात्व गुणस्थान में प्रवेश करवानो छे। कया गुणस्थान माथी? तो के सासादन सम्यक्त्व माथी, नियम थी ए पहला गुणस्थान मा प्रवेश करवानो छे। बीजू कारण, हवे त्रीजू कारण शू छे के सासादन सम्यक्त्व परिणाम न तो सम्यक्त्व रूप है, न ए सम्यक्त्व छे, और न सम्यक मिथ्यात्व, एटले त्रीजा गुणस्थान जेवा परिणाम पण नथी, सम्यक्त्व पण नथी। अने चौथु कारण छे, चौथु लई लो साथे, के पहला गुणस्थान मा जे मिथ्यात्वना परिणाम छे एवो व्यक्त मिथ्यात्वनो भाव पण नथी। समझायु बीनाबेन? शू कीधु? व्यक्त मिथ्यात्व नथी, पहला गुणस्थान मा जे व्यक्त मिथ्यात्व थई जशे जता वेत एवो व्यक्त मिथ्यात्वनो भाव नथी। त्रीजा गुणस्थान जेवा मिश्र परिणाम नथी, अने चौथा गुणस्थान जेवा सम्यक्त्वना परिणाम पण नथी, नथी सम्यक्त्व, नथी मिश्र, नथी व्यक्त मिथ्यात्व, तो ए परिणाम केवा छे? तो के सासादन सम्यक्त्व, एटले एने बीजा क्रमांक पर मुकवामां आवे छे। चार कारण थई गया, पहलू कारण शू कीधुं? पहलू कारण के मिथ्यात्वना नजीकनो परिणाम छे, बीजू कारण शू कीधुं के नियमथी मिथ्यात्वमां आवानो छे, त्रीजू कारण शू कीधुं के न सम्यक्त्व छे न मिश्र छे, चौथू कारण कीधुं न व्यक्त मिथ्यात्व छे, एटले माटे एने सासादन सम्यक्त्वने बीजा क्रमांक पर मुकवामां आवे। विस्तारथी हजी आपणे चर्चा करशुं। हवे आगळ जुओ, हवे शू कहे छे के एक बहु सरस लाइन आगळ पण आवशे वारंवार, पण अहीं हुं एकवार बोलू छुं। जुओ, सम्यक्त्व रूपी पर्वत शिखर से, कया पर्वत शिखर थी? तो के सम्यक्त रूपी पर्वत शिखर से पतित સમ્યક્ત્વથી શું થયો છે? જીવ પતિત થયો છે અને મિથ્યાત્વ રૂપી ભૂમિ કી ઓર નીચે ગિરને વાલે જીવ ઔપશમિક સમ્યક દ્રષ્ટિ હી હોતે. હવે એનું કારણ જોશું, ક્યાંથી પડ્યો? સમ્યક્ત્વ રૂપી પર્વત શિખર પર. અને કયા સન્મુખ કયા ભૂમિ પર જવાનો છે? તો કે મિથ્યાત્વ રૂપી ભૂમિ. હવે એવો જીવ કોણ છે? તો કે ઔપશમિક સમ્યક. હવે આનાથી કનેક્ટેડ ત્રીજો પોઈન્ટ, શું છે? કે ઔપશમિક સમ્યક, ત્રીજો નવો પોઈન્ટ કહું છું કે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જીવને જ આ બીજું ગુણસ્થાન કેમ આવે, શાયિક સમ્યક દ્રષ્ટિને ન આવે. નવો પોઈન્ટ કહું છું, એકદમ નવો છે, ફ્રેશ પોઈન્ટ છે. શાયિક સમ્યક દ્રષ્ટિ, ત્રણ પ્રકારના સમ્યક તો ખબર છે ને, ઔપશમિક, શાયોપશમિક, શાયિક. થોડુંક એ બધું ખ્યાલ રહેશે તો તમને બહુ મજા આવશે ભણવાનું. તો ઔપશમિક સમ્યક, શાયોપશમિક અને શાયિક સમ્યક દ્રષ્ટિમાંથી શાયિક સમ્યક દ્રષ્ટિને બીજું ગુણસ્થાન ક્યારે નહીં આવે, આ બધું થોડું યાદ રાખવું પડશે. અને ન રહે તો કાંઈ વાંધો નહીં, તમે સમજવાની કોશિશ કરશો. શાયિક સમ્યક દ્રષ્ટિને બોલો મારી સાથે, થોડું બોલશો તો ખ્યાલ આવશે. કયા સમ્યક દ્રષ્ટિને બીજું ગુણસ્થાન નહીં આવે ત્રણમાંથી? તો કે શાયિક સમ્યક દ્રષ્ટિને ક્યારે પણ નહીં આવે. આપણે એનું કારણ જોશું. આપણે ખાલી આમ જ વાત નથી કરવાની, એક એકનું તર્ક અને લોજિક આપ્યો છે કે કેમ નહીં આવે ભાઈ, એ તો કહો ને, તો એ આપણે વાત કરીએ. શાયોપશમિક સમ્યક દ્રષ્ટિને પણ બીજું ગુણસ્થાન નહીં આવે, એની પણ આપણે વાત કરશું કેમ નહીં આવે. અને ત્રીજું કે ઔપશમિક સમ્યક દ્રષ્ટિને જ આવશે, અગર આવશે તો. નિયમથી આવે એવો પણ કોઈ નિયમ નથી કે આવે જ. પોઈન્ટ સમજાય છે? ઔપશમિક સમ્યક દ્રષ્ટિને આવે જ એવો કોઈ નિયમ નથી, પણ આવશે તો કયાને આવશે? તો કે ઔપશમિકને આવશે. ખાલી એટલું યાદ રાખવાનું છે કે કોણ આવશે બીજું ગુણસ્થાન ત્રણ સમ્યકમાંથી, કે ઔપશમિકને આવશે. આવશે તો ઔપશમિકને જ આવશે, ઔપશમિક સમ્યક દ્રષ્ટિને જ આવશે, શાયોપશમિક વાળાને ને શાયિક વાળાને નહીં આવે. આટલું યાદ રાખવાનું. હવે આપણે એના રીઝન જોઈએ કે શાયિક વાળાને બીજું ગુણસ્થાન કેમ. આ બધા વિષયને આપણે થોડા ભણ્યા ન હોય, સાંભળ્યા ન હોય, બહુ યુઝ ટુ ન હોય, એટલે થોડુંક સાંભળશો તો તમને એકદમ સરળતાથી સમજાશે. બે ચાર વાર એનું રિવિઝન કરશો તો એકદમ સ્પષ્ટ થઈ જશે. શાયિક સમ્યક દ્રષ્ટિને બીજું ગુણસ્થાન કેમ ન આવે, બોલો. કોઈને ખ્યાલ છે, આવે છે? કોઈ કંઈક લોજિક ખ્યાલમાં આવે છે? બહુ સુંદર લોજિક છે કે શાયિક સમ્યક દ્રષ્ટિને બીજું ગુણસ્થાન કેમ ન આવે. કારણ કે શાયિક સમ્યક દ્રષ્ટિ જીવે મૂળમાંથી, હું ધીરે ધીરે બોલું છું, મૂળમાંથી દર્શન મોહનીય અને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો મૂળમાંથી ક્ષય કર્યો છે, તેથી શાયિક સમ્યક દ્રષ્ટિ જીવ ચોથા ગુણસ્થાનથી નીચે એકવાર શાયિક સમ્યક્ત થયા બાદ ક્યારે પણ પડવાના નથી. સમજાય છે બધાને? કયા સમ્યક દ્રષ્ટિ જીવ? તો કે શાયિક સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનથી નીચે ક્યારે પણ નથી આવવાના. કેમ નથી આવવાના? કારણ કે ભાઈ, શાયિક સમ્યક દ્રષ્ટિ જીવને દર્શન મોહનીયની અને અનંતાનુબંધી ચાર પ્રકૃતિની સત્તા જ નથી. મૂળમાંથી એનો ક્ષય થઈ ગયો છે. કેટલી પ્રકૃતિનો ક્ષય થઈ ગયો મૂળમાંથી? સાત. સાત કઈ? દર્શન મોહનીયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર. તો એ સાત પ્રકૃતિઓનો ક્ષય થઈ ગયો છે. હવે સેકન્ડ શું રીઝન છે? હવે સેકન્ડ શું આવશે? શાયોપશમિક સમ્યક દ્રષ્ટિ જીવને બીજું ગુણસ્થાન કેમ નહીં આવે, એ છે ને, શાયિકને નહીં આવે, શાયોપશમિકને નહીં આવે. આવશે તો કોને આવશે? આવશે તો કોને આવશે? ઔપશમિક. તો હવે સાંભળો, શાયોપશમિક વાળાને પણ બીજું ગુણસ્થાન નહીં આવે. કેમ નહીં આવે? શાયોપશમિક સમ્યક દ્રષ્ટિ કઈ યાદ આવે છે? આપણે શાયોપશમિક સમ્યક દર્શનમાં શું કર્યું હતું? બહુ બધી પરિભાષાઓ, બહુ બધા શબ્દ ને બધું બહુ ભણ્યા હતા આપણે. સમજાય છે? દેશઘાતી પ્રકૃતિ, સર્વઘાતી પ્રકૃતિ ને સ્પર્ધક ને પ્રકૃતિ ને બધું ભણ્યા. હવે હું એમાં નથી જતી, અગર એમાં જઈશ તો કલાક એમાં પૂરો થઈ જશે. એટલે હવે ખાલી સાંભળો શું કહું છું. શાયોપશમિક સમ્યક દ્રષ્ટિ જીવ, એમ સમજો જીવને શાયોપશમિક સમ્યક્ત્વ છે. હવે શું છે શાયોપશમિક સમ્યક્ત્વના કાળમાં શું થાય છે? તો કે જે દર્શન મોહનીય, સાંભળજો ધ્યાનથી, દર્શન મોહનીયના ત્રણ ટુકડા થયા છે એમાંથી શાયોપશમિક સમ્યક દ્રષ્ટિ જીવને ત્રણ ટુકડામાંથી કોનો ઉદય છે? વેરી ગુડ, સમ્યક પ્રકૃતિનો ઉદય છે. કોનો ઉદય છે? સમ્યક પ્રકૃતિનો ઉદય છે. એકદમ સરળ ભાષામાં વાત કરું છું. મિથ્યાત્વ દર્શન મોહનીની ત્રણ પ્રકૃતિમાંથી સમ્યકત્વનો ઉદય ચાલે છે. અને મિથ્યાત્વ અને મિશ્ર, મિથ્યાત્વ અને જે મિશ્ર પ્રકૃતિ છે એનો અલ ઉદય છે એમ સમજ. બરાબર છે? શાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિજીને ઉદય કોનો હોય ત્રણ દર્શન મોહની એના ટુકડામાંથી? જલ્દી બોલશો મારી સાથે તો જ મજા આવશે. સમ્યક તો પ્રકૃતિનો ઉદય, અને બીજી બે પ્રકૃતિનો શું છે? અનુદય. હવે ત્રીજી વાત કે શાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિને ત્રણ દર્શન મોહની એના ટુકડાની વાત કરી, હવે શું રહ્યું? અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ નો લોભની વિસંયોજના છે. નવો શબ્દ છે પણ સાંભળો, બહુ સરળ છે. વિસંયોજનાનો અર્થ, શાયોપશમિક સમ્યક દ્રષ્ટિ જીવને સાત પ્રકૃતિની વાત કરીએ છીએ, એમાંથી ત્રણની વાત કરી, હવે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભની શું છે? તો કે વિસંયોજના. બોલો મારી સાથે શબ્દ બોલો, શબ્દ બોલો એટલે તમને એકદમ ખ્યાલ આવે, વિસંયોજના. હવે વિસંયોજનાનો અર્થ શું? એકદમ સિમ્પલ કરું છું. અર્થ એકદમ સિમ્પલ છે. વિસંયોજના એટલે શું ખબર છે? અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સ્વંજ્વલન. ચાર છે ને ચારિત્ર મોહનીની મૂળ ચાર પ્રકૃતિ, એના પછી ઉત્તર ચાર ભેદ અને પછી નવ નો કશાય, એમ 25 ભેદ છે કે નહીં? હને તો અનંતાનુબંધીના જે પરમાણુઓ છે, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભના જે પરમાણુઓ છે, શાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભના પરમાણુઓ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સ્વંજ્વલનમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે, અનંતાનુબંધીના રૂપમાં ઉદયમાં નથી આવતા. ખાલી એટલું સમજો. હવે જેને બીજા ગુણસ્થાનમાં આવવાનું હોય, હવે આપણી પરિભાષા ભણશું ત્યારે એકદમ ખ્યાલ આવશે પિક્ચર, કે જેને બીજા ગુણસ્થાનમાં આવવાનું હોય એને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ એકનો ઉદય આવી જાય, અને એ ઉદય આવતા એ જે પણ ગુણસ્થાનમાં છે એમાંથી બીજામાં આવે. પણ શાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો ઉદય જ નથી. શું જોઈએ બીજા ગુણસ્થાનમાં આવવા માટે? કયા કર્મનો ઉદય જોઈએ? તો કે એટલું યાદ રહેશે, બીજા ગુણસ્થાનમાં આવવા માટે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ એકનો ઉદય જોઈએ, બીજા કોઈનો ઉદય ન હોવો જોઈએ. પણ શાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિને તો સમ્યક પ્રકૃતિનો ઉદય છે, અને અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભનું શું થાય છે? શું થાય છે? જલ્દી જલ્દી જોશથી એકવાર, વિસંયોજના. વિસંયોજનાનો અર્થ શું? કે શાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ છે, એ શાયોક્ષમિક સમ્યકત્વ છે, સમ્યક પ્રકૃતિનો ઉદય છે, અને બીજી પ્રકૃતિ જે છે મિથ્યાત્વ અને મિશ્ર એનો અનુદય છે, અને અનંતાનુબંધીનો શું છે? કે વિસંયોજનાનો ભાવ ચાલે છે. એટલે વિસંયોજનામાં શું થાય છે? કે એ બીજી જે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વંજ્વલન એ પ્રકૃતિમાં કન્વર્ટ થઈને, આપણે કહીએ ચાર ઢગલી મૂકી હોય તો હજી પહેલી ઢગલી છે એમાં, એ ઢગલીને આપણે લઈ લો, જે પહેલો ઢગલો છે એમ સમજો માટીનો, એને તમે લઈને બીજી ત્રણ ઢગલીમાં એને કન્વર્ટ કરીને, એને ડિસ્ટ્રીબ્યુટ કરીને, તો પહેલાનું શું થશે? તો કે વિસંયોજના થઈ ગઈ. પોઈન્ટ સમજાયો? પોઈન્ટ સમજાયો? એટલે શાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવને પણ બીજું ગુણસ્થાન. આટલું સમજાયું? જેટલું યાદ રહે એટલું. અને આ તો વિષય બધા આવે છે આમાં, એટલે ભણાવવા પણ જરૂરી છે, કહેવા પણ જરૂરી છે. બરાબર છે? તો હવે પોઈન્ટ શું હતો? કે કોને આવે બીજું ગુણસ્થાન? તો કે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ. કોને આવે? તો કે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જીવ. ક્યારે આવે? હવે સમજો, હવે મૂળ વાત ચાલુ થાય છે. તમને આ ચાર્ટ દેખાય છે ને? આ ચાર્ટ દેખાય છે, બરાબર છે? હવે આ ચાર્ટમાં, જે આ ચાર્ટના વિસ્તારમાં નથી જતી, પણ મને એક પોઈન્ટ આમાંથી કેવો છે, આપણે પહેલા ભણી ચૂક્યા છે આ ચાર્ટ. જે નીચેનો જે કાળો પેચ છે દેખાય છે, એ પાંચ લબ્ધિ છે. વંચાતું હશે તમને તો કે પાંચ લબ્ધિ પૂર્વક જે સમ્યક્ત્વ પ્રગટ કરે છે, બરાબર છે? હવે સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો વચ્ચે જે બ્લેન્ક જગ્યા છે, બ્લેન્ક જગ્યા સમજાય છે, તો એ ઔપશમિક સમ્યક્ત્વનો કાર છે, સમજો. હવે આપણે બીજા ગુણ સ્થાનમાં કેવી રીતના ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જશે એ આપણે સિદ્ધ કર્યું, પણ એ ક્યારે જશે, કેવી રીતના જશે, કેમ જશે, સમજાય છે, એ જોઈએ છે. તો જે બ્લેન્ક જગ્યા છે એ બ્લેન્ક જગ્યા કોનો કાર છે? ઔપશમિક સમ્યક્ત્વનો કાર. આટલું સમજાયું? હવે ઔપશમિક સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ કાર કેટલો છે? વેરી ગુડ. એક અંતરમુહૂર્તનો છે. કેટલો કાર છે? તો કે એક અંતરમુહૂર્તનો ઉત્કૃષ્ટ કાર. જે જીવ, હવે સમજો કે જીવ ઔપશમિક સમ્યક્ત્વના કાળમાં છે, સમજાય છે. હવે ઔપશમિક સમ્યક્ત્વનો અંતરમુહૂર્તનો કાળ વ્યતીત થઈ રહ્યો છે. એ જીવ નિર્વિકલ્પ દશામાં છે અને એ નિર્વિકલ્પ દશા દરમિયાન ઔપશમિક, સાંભળજો, ઔપશમિક સમ્યક્ત્વ એટલે કે કરણ લબ્ધિ, પાંચ લબ્ધિ છે ને, કઈ કઈ છે? તો કે શાયોપશમિક, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ અને કરણ. અને કરણમાં પણ આપણે શીખ્યા હતા અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. અનિવૃત્તિકરણનો અંતિમ સમય, સમજાય છે ને? અને ઔપશમિક સમ્યક્ત્વનો પ્રથમ સમય, ખ્યાલ આવે છે? તો એ પ્રથમ સમયે જે ઔપશમિક સમ્યક્ત્વ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થઈ, શુદ્ધાત્મના આશ્રયથી નિર્વિકલ્પ પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થયું, એનું નિમિત્ત પામીને, પ્રથમ સમયના સમ્યક્ત્વના પરિણામનું નિમિત્ત પામીને જે દર્શન મોહનીય અકબંધ આખી હતી એના ત્રણ ટુકડા થઈ ગયા. કેટલા થયા? સમજાય છે બધાને? ખ્યાલ આવે છે? તો એ મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ એમ ત્રણ ટુકડા સમ્યક્ત્વના પ્રથમ સમયે થયા, સમ્યક્ત્વના પરિણામનું નિમિત્ત પામીને. કોના થયા ત્રણ ટુકડા? દર્શન મોહનીયના. હવે ત્રણ ટુકડા થઈ ગયા અને એનો શું થઈ ગયો? ઉપશમ થઈ ગયો. કયો સમ્યક્ત્વ ચાલુ છે? ઉપશમ. કેટલા કાળ સુધી ચાલુ રહેશે? તો એ અંતર્મુહૂર્ત માટે નિર્વિકલ્પ ધારા ચાલુ છે ત્યાં કર્મની શું સ્થિતિ બને છે? કે જે ત્રણ ટુકડા થયા એ ઉપશમિત થયા અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ પણ ઉપશમિત થયા. તો કેટલી પ્રકૃતિનો ઉપશમ છે? શાયિકમાં ક્ષય છે અને શાયોપશમિકમાં અનંતાનુબંધીની વિસંયોજના છે અને ઔપશમિક સમ્યક્ત્વમાં અનંતાનુબંધી ઉપશમિત છે. ત્રણ સમજાયું? થોડુંક થોડુંક જરા સાંભળજો, બહુ આનંદ આવશે. આચાર્ય દેવ કેટલું લખી ગયા છે બોલો જલ્દી. શાયોપશમિકમાં શું છે? અનંતાનુબંધીની વિસંયોજના. વેરી ગુડ. શાયિકમાં શું છે? ક્ષય છે અને ઔપશમિક સમ્યક્ત્વના અંતર્મુહૂર્તના કાળ દરમિયાન સાત પ્રકૃતિનો શું છે? ઉપશમ. તો એમ ઇમેજિન કરો કે ઔપશમિક સમ્યક્ત્વનો કાળ ચાલુ છે અને નીચે સાત પ્રકૃતિનો શું થયો છે? ઉપશમ. હવે અંતર્મુહૂર્તનો કાળ વ્યતીત થાય, સમ્યક્ત્વનો જ કાળ છે, સમ્યક્ત્વનો જ કાળ છે અને કાળ વ્યતીત થઈ રહ્યો છે, 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 સમજાય છે? હવે એ સમ્યક્ત્વનો કાળ વ્યતીત થઈ રહ્યો છે એમાં જ્યારે મિનિમમ એક સમય બાકી હશે કાળ પૂરો થવાને, કયો કાળ? અંતર્મુહૂર્તનો કાળ પૂરો થવામાં એક સમય મિનિમમ. કેટલો સમય? મિનિમમ એક સમય અને મેક્સિમમ છ આવલી. થોડું યાદ તો રાખવું પડશે ભાઈ. શું કીધું? મિનિમમ, સમજાય છે ને ઉપમા? મિનિમમ અને મેક્સિમમ. કોનો કાર પૂરો થવામાં બાકી હોય? ઔપશમિક સમ્યક્ત્વનો અંતર્મુહૂર્તનો કાર પૂરો થવામાં મિનિમમ એક સમય અને મેક્સિમમ છ આવલીનો કાર બાકી હોય. કોનો કાર ચાલુ છે? અધીન સમ્યક્ત્વનો જ કાર ચાલુ છે, ઔપશમિક સમ્યક્ત્વનો જ કાર ચાલુ છે. એમાંથી મિનિમમ, અગેન જલ્દી આ બધું રિપીટ કરવું પડશે ને તો આગળ બહુ બધું આવશે, બધું ભૂલી જશો. મિનિમમ અને મેક્સિમમ થાકી ગયા છો, સમજાય છે? તો મિનિમમ એક સમય ને મેક્સિમમ 6 અવલીનો કાળ બાકી છે, એ દરમિયાન અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ માંથી કોઈ પણ એક પ્રકૃતિ પોપઅપ થઈ, શું કહેવાય, એનો ઉદય આવે તો એ જીવ ચોથા ગુણસ્થાનમાં છે એમ સમજો. તો એ ચોથા ગુણસ્થાનમાંથી એ જીવ ક્યાં જશે? તો કે બીજા ગુણસ્થાનમાં. આટલું સમજાયું? આ સમ્યક્ત્વનો કાર છે. જેવી રીતના બહુ સરસ આમાં ઉદાહરણ આપ્યું છે કે કોઈ વિદ્યાર્થી હોય અને એનો પેપર લખવાનો ટાઈમ છે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો, 3 થી 6 નું પેપર છે. હવે 3 થી 6 નું પેપર છે એમાં એને પેપર પૂરું કરી નાખ્યું 5 વાગ્યા અને એ એક્ઝામિનેશન હોલમાંથી નીકળી ગયો. તો એ એક્ઝામિનેશન હોલમાંથી નીકળી ગયો, પરંતુ હજી ને 5 થી 6 નો કાર જે કલાકનો છે એ હજી એનો એક્ઝામિનેશનનો જ કાર છે. પોઈન્ટ સમજાય છે? ઉદાહરણ સમજાયું? એનો એક્ઝામિનેશનનો જ કાર છે. આમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આ જીવ સમ્યક્તોમાંથી ચ્યુત થઈ ગયો અને મિથ્યાત્વમાં પહોંચ્યો નથી, તો આ વચ્ચે ક્યાં વયો ગયો? પોઈન્ટ સમજાય છે? એમ પ્રશ્ન પૂછ્યો છે. આમાં ખ્યાલ આવે છે? આંબો ઉપરથી ઝાડ ઉપરથી તૂટ્યો અને સમજાય છે નીચે ધરતી પર નથી આવ્યો, તો ક્યાં જશે વચ્ચે? તો કે ભાઈ વચ્ચે છે, ઇટ ઇઝ ઓન હિઝ વે. કોઈ વ્યક્તિ ઉપરથી પડે અને નીચે નથી પહોંચ્યો, તો ક્યાં છે? પોઈન્ટ સમજાય છે? તો એવી રીતના આ સમ્યક્ત્વમાંથી ચ્યુત થયો અને મિથ્યાત્વ ભૂમિકામાં હજી પહોંચ્યો નથી, તો વચ્ચે ક્યાં રહી ગયો? તો એટલે કીધું કે શ્રદ્ધા ગુણની 6 પર્યાય કરવાનું યોગ કે છે. દ્રવ્યાન યોગ શ્રદ્ધા ગુણની 2 પર્યાય કે છે, જે આપણે સાંભળતા આવ્યા છે નાનપણથી કે શ્રદ્ધા ગુણની 2 પર્યાય છે, સમ્યક દર્શન અને મિથ્યા દર્શન, સાચી શ્રદ્ધા યા તો વિપરીત શ્રદ્ધા. પણ કર્ણાન યોગ શ્રદ્ધા ગુણની 6 પર્યાય કે છે. તમને ખ્યાલ છે શ્રદ્ધા ગુણની કઈ 6 પર્યાય કે છે? કર્ણાન યોગ મેં કીધી છે આ પહેલા બીજા લેક્ચરમાં, મને એ પણ યાદ હોય કે મેં કયા લેક્ચરમાં શું કીધું છે, ખ્યાલ આવે છે? તો કઈ છે 6 પર્યાય કર્ણાન યોગ અનુસાર શ્રદ્ધા ગુણની? તો કે 6 પર્યાય એ છે મિથ્યાત્વ, શ્રદ્ધા ગુણની 6 પર્યાય મિથ્યાત્વ, સાસાદન સમ્યક્ત્વ, પછી ત્રીજું ગુણસ્થાન મિશ્ર, અને પછી ઔપશમિક સમ્યક્ત્વ, સાયોપશમિક સમ્યક્ત્વ અને સાયિક સમ્યક્ત્વ. એવી શ્રદ્ધા ગુણની 6 પર્યાય કર્ણાનીઓ કે મિથ્યાત્વ, બોલો જલ્દી મારી સાથે, મિથ્યાત્વ, બીજું ગુણસ્થાન સાસાદન સમ્યક્ત્વ, ત્રીજા ગુણસ્થાનનું નામ શું છે? સમ્યક મિથ્યાત્વ એટલે મિશ્ર ગુણસ્થાન, સમ્યક મિથ્યાત્વનું પરિણામ, સાસાદન ગુણસ્થાનનું પરિણામ, મિથ્યાત્વનો પરિણામ, અને 3 પ્રકારના સમ્યક્ત્વના શુદ્ધ પરિણમન, જે ઔપશમિક સાયોપશમિક અને સાયિક સમ્યક્ત્વ છે, એ પણ શ્રદ્ધા ગુણની નિર્મલ પર્યાય. પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાન એ અશુભ પર્યાય છે, અને કેવડી ભગવાનના જ્ઞાનમાં શ્રદ્ધા ગુણની બીજી 2 પર્યાય આવી, સાસાદન સમ્યક્ત્વ અને સમ્યક મિથ્યાત્વ એટલે મિશ્ર. તો હવે સાસાદન સમ્યક્ત્વ જે છે એ બીજું ગુણસ્થાન છે, એ પણ શ્રદ્ધા ગુણની 1 પર્યાય છે. પોઈન્ટ સમજાય છે? હવે એ ગુણસ્થાન આવ્યું કયા કર્મના ઉદયમાં? અગર હું એમ પૂછું તો તમે શું કહેશો? તો કે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ માંથી એકનો ઉદય, ચારેયનો નહીં, એમાંથી કોઈ એકનો ઉદય આવતા આ ગુણસ્થાન આવે છે. ક્યારે આવે ઉદય? ક્યારે આવે? તો કે ઔપશમિક સમ્યક્ત્વનો જે કાળ ચાલુ છે એમાંથી અંતર્મુહૂર્તનો કાળ વ્યતીત થતા 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 મિનિમમ 1 સમય મેક્સિમમ 6 અવળીનો કાળ બાકી હોય, એ દરમિયાન આનો ઉદય આવે અને જીવ ક્યાં વયો જાય એની પરિભાષા લખો. પરિભાષા કોની? બીજા ગુણસ્થાનની પરિભાષા આચાર્ય શ્રી નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી દ્વારા રચિત ગોમતસાર જીવકાંડ ગાથા 19. ગોમતસાર જીવકાંડ ગાથા 19માં બીજા ગુણસ્થાનની પરિભાષા આચાર્ય દેવ આપી છે. હવે લખો, પરિભાષા થોડી મોટી છે પણ એમાં આખું સ્વરૂપ સમજાવી દે છે. આપણે ધીરે ધીરે એ પરિભાષાનો સ્વાધ્યાય કર. જો સૌથી પહેલા શું બહુ સરસ લખે છે, જો प्रथमोपशम सम्यक्त्व, अगेन स्पेसिफिक, कयू सम्यक्त्व, प्रथमोपशम सम्यक्त्व। तो प्रथमोपशम सम्यक्त्व के हिंदी में बोलू छू, गुजराती में बोलू, चलो प्रथमोपशम सम्यक्त्व ना अंतर्मूरत कार माथी, आपने हमारा बात कही थी ना, एक छे बड़ी बात बिना में, प्रथमोपशम सम्यक्त्व ना अंतर्मूरत कार माथी जारे जारे जगन्य, जगन्य एटले समझाई, मिनिमम मिनिमम जगन्य एक समय, जगन्य एक समय या उत्कृष्ट आवली प्रमाण काल, जगन्य एक समय अने उत्कृष्ट, बोलो जल्दी पाछर, छो आवली प्रमाण काल शेष रहता, शेष रही जता, शेष रहने पे उतने काल में इतला कारमा अनंतानुबंधी क्रोध मान माया लोभ माथी, अनंतानुबंधी क्रोध मान माया लोभ माथी, अनंतानुबंधी क्रोध मान माया लोभ माथी, आहा सु कीधु, किसी एक कषाय, कोई एक कषाय नो, कोई एक कषाय नो उदय, उदय आने से, उदय वो एक कषाय का उदय आने से, एक कषाय नो उदय आवता, हवे लाइन बहुत सरस है जो सांभळो, एटले समझावा माटे बहुत सरस लख्यू छे, सम्यक्त्व की विराधना, सम्यक्त्व नी विराधना थता, सम्यक्त्व की विराधना होने पर श्रद्धा की जो आयु, श्रद्धा गुणनी, अवे शब्द जो बे इम्पोर्टेंट, अव्यक्त, अव्यक्त अजीन कीधु ने, मिथ्या तो व्यक्त नहीं थयु, पहला गुणस्थान में व्यक्त से, अव्यक्त अतत्व श्रद्धान रूप, सु कीधु शब्द जल्दी बोलो, अव्यक्त अतत्व श्रद्धान, क्या सम्यक्त्व नी भूमि में हतो जीव, विचार करो केटला टाइम पहला के एक अंतर मुहूर्त पहला तत्व श्रद्धान चालतु हतु, सम्यक्त्व नो भाव चालतो हतो, निर्विकल्प दशा चालती हती, एमाथी ए परिणामों नी विचित्रता जो, ए परिणामों नी क्रमबद्धता जो, ए परिणामों नो प्रवाह जो, एमा ए सपोज एम समझो कि 100 नंबर नी पर्याय में सम्यक्त्व नो भाव छे 1 થી 100, अने 101 नंबर नी पर्याय में ख्याल आए थे अनंतानुबंधी क्रोध मान माया लोभ नो उदय आवता, एमाथी कोई एक नो उदय आवता, अव्यक्त अतत्व श्रद्धान रूप परिणति होती है, अव्यक्त अतत्व श्रद्धान रूप परिणति थाय छे, उसे एने सासन या सासादन बे नाम छे, क्या बे नाम छे, सासन, शासन नहीं, स ससला नो स, सासन या सासादन गुणस्थान कहते हैं, यही संधि बहुत सारा छूटी पारी से, स वत्ता असन, स वत्ता असन, स एटले सहित अने असन एटले सम्यक्त्वनी विराधना, असन नो अर्थ कर्यो सम्यक्त्वनी विराधना थई गई, समझाय छे ने, सम्यक्त्वनी विराधना सहित ए जीव बीजा गुणस्थान मां अनंतानुबंधी क्रोध मान माया लोभ नो उदय आवता, ए प्रकार ना प्रणाम थता, उदय आयो एटले अनंतानुबंधी क्रोध मान माया लोभ माथी कोई एक नो उदय आयो कर्म नो, तो ए प्रमाणे सामे अनंतानुबंधी क्रोध मान माया लोभ माथी कोई एक नो भाव थई गयो, अने एनो भाव थता ए सम्यक्त्व माथी शू थयो, च्युत थयो, अने अजी मिथ्यात्व भूमिका मां पोच्यो नथी, परंतु क्या छे, तो के मिथ्यात्व सन्मुख छे अने सम्यक्त्व थी च्युत थई गयो, एवा परिणाम ने अहीं कहे छे सासादन सम्यक्त्व, समझाय छे, मन लागे छे कठिन पड़े, चौथा गुणस्थान थी बधुं सरळ थशे, बीजू ने त्रीजू थोड़ू कदाच कठिन, पण कठिन एवुं कठिन जेवुं नथी, उदाहरण समझायुं ने, उदाहरण के ऊपर थी आम पड़ियो पण नीचे नथी आयो, तो एटलो टाइम, जेटलो फ्रेक्शन ऑफ टाइम, એટલે તમે કીધું મિનિમમ એક સમય, બીજા ગુણસ્થાન નો કાળ કેટલો, તો કે મિનિમમ એક સમય અને મેક્સિમમ 6, સમજાય છે કે મિનિમમ એક સમય કાળ, અગર કાળ કો જગન્ય કાળ,
ચોથા બીજા ગુણસ્થાનનો જગન્યકાર, કાર લખીએ છીએ ને આપણે કાર, તો જગન્યકાર મિનિમમ એક સમય, અને ઉત્કૃષ્ટ કાર તો કે મેક્સિમમ છ આવલી, બસ છ આવલી ઉત્કૃષ્ટ કાર આવશે બીજા ગુણસ્થાનમાં તો મિનિમમ એક સમય રહીને પણ પહેલામાં જશે, યા તો મેક્સિમમ છ આવલી કાર વ્યતીત કરીને પહેલામાં જશે, પણ નિયમથી ક્યાં જશે? પહેલામાં જશે. નિયમથી ક્યાં જશે? તો કે પહેલામાં. અને મધ્યમ કાર તો કે બે સમય અને છ આવલીમાંથી એક સમય બાદ કરો. મધ્યમ કાર કહીએ ને તો મિનિમમ એક સમય છે, તો મધ્યમ કાર બે સમય અને છ આવલીમાંથી એક સમય બાદ કરો તો એટલો કાર મધ્યમ કાર છે બીજા ગુણસ્થાન. કાર થઈ ગયું, પરિભાષા થઈ ગઈ, સંધિ થઈ ગઈ. સંધિ શું છૂટી પાડી? સ પ્લસ આસન. સ એટલે સહિત અને આસન એટલે વિરાધના. સમ્યક્ત્વની વિરાધના સહિત આ જીવ ક્યાં જાય છે? તો કે બીજા પોઈન્ટ સમજાય છે. કયો જીવ જશે, કયો સમ્યક્ત્વી જશે? પ્રથમોપ્શમ સમ્યક્ત્વી જશે. કયા નહીં જાય? તો કે સાયિક નહીં જાય અને સાયોપ્શમિક નહીં જાય. કેમ નહીં જાય? કારણ કે સેકન્ડ ગુણસ્થાનમાં આવવા માટેનો નિયમ શું છે? કે અનંત અનુબંધી ક્રોધમાન માયા લોભ માંથી કોઈ એકનો ઉદય આવવો જોઈએ. પોઈન્ટ સમજાય છે? ઉદય આવવો જોઈએ એટલે ઉપશમ થયો હોય ને પછી ઉદય આવે. આપણી શું સિચ્યુએશન છે? ઉદય જ ચાલે છે. ઉપશમ ની ક્યાં વાત છે? સહી ની ક્યાં વાત છે? આપણે તો નિરંતર ઉદય જ ચાલે છે ને. ઉદય ચાલે છે અને એની સાથે મિથ્યાત્વનો પણ ઉદય ચાલે છે, એટલે આપણે પહેલા ગુણસ્થાનમાં છીએ. પોઈન્ટ સમજાયો? બીજા ગુણસ્થાનનું થોડું ક્લિયર થયું. તમે મને કહેશો એમ કે અનંત અનુબંધી એ કોઈ એક કશાયનો ઉદય આવ્યો અને એમાં પરિણામ થયા. કયો પરિણામ થયો? કેવો પરિણામ થયો? ક્રોધનો થયો, માનનો થયો, માયાનો થયો, લોભનો થયો? શું પરિણામ કર્યા? તો કે ભાઈ એ કેવલ જ્ઞાન ગમ્ય છે. એ આચાર્ય કહે છે અમે નહીં કહી શકીએ કે સ્પેસિફિક કયો પરિણામ છે, કારણ કે એ ગુણસ્થાનમાં રહેવાનો કાર જ મિનિમમ એક સમય કોને કહેવાય? એક સમય કહેવાય કોને? બોલો, આ આંખની પલકારી ઝપકા એમાં તો અસંખ્યાત સમય વ્યતીત થઈ. તમને કેવળ જ્ઞાનીની, કેવળ જ્ઞાનની પર્યાયની ને જ્ઞાન સ્વભાવની મહિમા આવે છે કે એક એક સમયના પરિણામ કેવા કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં સ્પષ્ટ ઝલકાય છે. અને મેક્સિમમ છ આવલી, તો છ આવલીનો કાળ પણ કેટલો છે? બોલો, એક આવલીમાં અસંખ્યાત સમય, અસંખ્યાત સમય, તો એવી છ આવલીમાં કેટલા સમય? તો અસંખ્યાત સમય. પણ એ અસંખ્યાત સમય પણ કેટલા ફાસ્ટ વયા જાય. ગમના ગમન લખો કે પહેલા, અરે બીજા ગુણસ્થાનમાં ક્યાંથી ગમન થશે? ક્યાંથી ગમન થશે? ગમન ક્યાંથી થશે? બીજા ગુણસ્થાનમાં જીવ આવશે તો ગમન ક્યાંથી થશે? નહીં, ગમન ક્યાં કરશે? સોરી, ક્યાં જશે? ગમન ક્યાં કરશે? તો કે પહેલામાં. ગમના ગમનમાં ગમન ક્યાં કરશે નિયમથી? તો કે અને આગમન બોલો, બીજા ગુણસ્થાનમાં કયા કયા ગુણસ્થાનમાંથી જીવ બીજા ગુણસ્થાનમાં આવી શકે? કયા કયામાંથી આવી શકે? પ્રશ્ન સમજાય છે? ગમન ક્યાં કરશે? તો કે પહેલા. આગમન ક્યાંથી થશે? ક્યાંથી આગમન થશે બીજામાં? બોલો જલ્દી. ચાર, ચોથા ગુણસ્થાનથી આવી શકે બીજામાં, પાંચમા ગુણસ્થાનથી આવી શકે બીજામાં, અને અને હા સાતમું નહીં આવે, છઠ્ઠા ગુણસ્થાનથી આવશે. કારણ કે સાતમા ગુણસ્થાનથી નિયમથી મુનિરાજ છઠ્ઠામાં આવે અને છઠ્ઠામાંથી પછી જ્યાં જવું હોય ત્યાં જાય. પોઈન્ટ સમજાયો? આગમન, આગમન, જલ્દી. ગમન, ગમન, આગમન, ગમન, આગમન, ગમન, નિયમથી પહેલામાં, નિયમથી પહેલામાં. પોઈન્ટ સમજાય છે? અને આગમન ક્યાંથી? આગમન ક્યાંથી? આગમન ક્યાંથી? તો કે ચાર, પાંચ અને છ, સોરી છ, ચાર પાંચ અને છઠ્ઠા ગુણસ્થાનમાંથી જીવ બીજા ગુણસ્થાનમાં આવી શકે. હા, તેમાંથી ત્રીજામાંથી નહીં આવે. ચાર પાંચ અને છઠ્ઠા ગુણસ્થાનથી જીવ બીજા ગુણસ્થાનમાં આવે. ત્રીજામાંથી યા તો ઉપર જશે, યા તો ત્રીજામાંથી ડાયરેક્ટ પહેલામાં જશે. ત્રીજામાંથી યા તો આપણે ત્રીજું કરશું ત્યારે કરશું, ત્રીજામાંથી યા તો પહેલામાં જશે અને ત્રીજામાંથી યા તો ઉપર જઈ શકે. અને કોણ જઈ શકે એની પણ ચર્ચા આપણે સાદી મિથ્યારષ્ટિ, અનારી મિથ્યારષ્ટિ એની કરશું. આટલું ક્લિયર થયું? એકદમ બરાબર. હવે આગળ જુઓ. અજીન એક પ્રશ્ન બહુ સરસ છે. નામ શું છે આ ગુણસ્થાનનું? નામ શું છે? સ સાસાદન. તો હવે પ્રશ્ન એ છે કે આ ગુણસ્થાનનું નામ સાસાદન સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ શબ્દ કેમ લગાડ્યો આ ગુણસ્થાનના નામ સાથે? સાસાદન સમ્યક્ત્વ કેમ લગાડ્યો? કારણ કે આ જી જામળો, એના કારણ બહુ સરસ છે. એક તો કે સમ્યક્ત્વ એટલે લગાડ્યું કારણ કે આ કાર હજી સમ્યક્ત્વનો ચાલુ છે. તમે સમજો વાતને? શું કીધું? કે હજી અંતર્મુહૂર્તનો કાળ, પ્રથમોપ્શન સમ્યક્ત્વનો અંતર્મુહૂર્તનો કાળ ચાલુ છે, અને અંતર્મુહૂર્તના કાળમાંથી મિનિમમ એક સમય ને મેક્સિમમ છ આવલીનો કાળ બાકી છે, એમાં આનો ઉદય આવે છે અને જીવ બીજામાં જાય છે. એટલે કાળ હજી કોનો ચાલુ છે? આપણે વાત કરી ને, પેપર હજી છોડીને આવી ગયો, પૂરું કરી નાખ્યું, આપી દીધું, હોલમાંથી બહાર આવ્યો, પણ હજી એ કાળ તો એક્ઝામિનેશનનો જ ચાલુ છે, બરાબર? એટલે એ સમ્યક્ત્વનો કાળ હોવાના કારણે એને સાસાદન સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આપણને પ્રશ્ન થાય ને કે સમ્યક્ત્વમાંથી તો ચ્યુત થઈ ગયો, તો એને સમ્યક્ત્વ કેમ કહેવામાં આવે છે? હજી એક બહુ સરસ કારણ છે કે એ જીવ ભૂતપૂર્વ નૈગમ નહીંથી, એ જીવ સમ્યક્ત્વી હતો. સમજાય છે? કોઈ પૂજારી હોય અને હવે પૂજારી નથી, પણ એક્સ, આપણે કહીએ ને એક્સ પૂજારી, સમજાય છે? તો પણ આપણે યારે પૂજારી આવો આવો, તો હવે તો નથી, પણ ભૂતપૂર્વ નૈગમ નહીંથી એ જીવ સમ્યક્ત્વી હતો, એટલે એને સાસાદન સમ્યક્ત્વી કહેવામાં આવે છે. વર્તમાનમાં સમ્યક્ત્વ નથી, સમ્યક્ત્વનો ભાવ ચ્યુત થઈ ગયો છે અને હજી મિથ્યાત્વની ભૂમિકામાં પહોંચ્યો. હવે એક પ્રશ્ન, હજી એક પ્રશ્ન આમાં બહુ સરસ. આટલું સમજાયું કે સાસાદન સમ્યક્ત્વ નામ કહેવાય? કાળ સમજાયો, ઉત્કૃષ્ટ, મધ્યમ અને જગન્ય, ગમનાગમન સમજાયું, સંધિ સમજાઈ, પરિભાષા સમજાઈ, કયો સમ્યક્ત્વી આવે એ સમજાય, બહુ બધું થઈ ગયું. આટલું તો મારે કરવું, તું બરાબર ખ્યાલ આવે છે ને કે કયો સમ્યક્ત્વી આવે છે, એ કયો નથી આવતો, કેમ નથી આવતો, અને ક્યારે આવે છે, કેમ આવે છે, કયા કર્મના ઉદયમાં આવે છે? તો કે અનંતાનુબંધી ક્રોધમાનમાં. અને ચ્યુત શેમાંથી થયો? તો કે સમ્યક્ત્વમાંથી. પણ આપણે તો હવે આમાંથી કનેક્ટેડ નવો પોઈન્ટ કહું છું, એકદમ નવો. આમાંથી આપણે તો એ શીખ્યા છે કે અનંત કે સમ્યક્ત્વમાંથી ચ્યુત કોણ થાય? કે જેને દર્શન મોહનીય માંથી કોઈનો ઉદય આવે તો એ સમ્યક્ત્વમાંથી ચ્યુત થાય. કારણ કે સમ્યક દર્શનનો સંબંધ કોની સાથે છે? દર્શન મોહનીય સાથે છે ને. તો અહીંયા પ્રશ્ન એ પૂછ્યો છે કે ભાઈ અનંતાનુબંધીનો ઉદય આવતા સમ્યક્ત્વમાંથી ચ્યુત કેવી રીતના થઈ શકે? કારણ કે સમ્યક દર્શનમાંથી ચ્યુત ક્યારે થાય? કે દર્શન મોહનીયનો કોઈ પણ એક ઉદય આવવો જોઈએ, કોઈનો એકનો. પણ આમાં દર્શન મોહનીયનો ઉદય નથી, દર્શન મોહનીયો ઉપશમ છે. સમજાય છે? દર્શન મોહનીની ત્રણેય પ્રકૃતિ કેવી છે? અને અનંતાનુબંધીમાંથી પણ એકનો ઉદય આવે છે. બીજી કેવી છે? છ માં સાતમાંથી છ ઉપશમ છે, એકનો ઉદય છે. તો પ્રશ્ન એ થાય કે ભાઈ દર્શન મોહનીયનો તો ઉદય નથી, સમ્યક્ત્વમાંથી ચ્યુત કેવી રીતના થયો? તો ધવલા પુસ્તકમાં આનો ઉત્તર આપ્યો છે કે અનંતાનુબંધી કશાય દ્વિસ્વભાવી છે, એમ લખ્યું છે. ખાલી શબ્દ સાંભળજો, દ્વિસ્વભાવી. દ્વિસ્વભાવી એટલે એના બે સ્વભાવ છે. કયા બે સ્વભાવ છે? તો કે અનંતાનુબંધી કશાયનો ઉદય આવતા જીવ ચારિત્રમાંથી તો ભ્રષ્ટ થાય જ, પણ અનંતાનુબંધી દ્વિસ્વભાવી હોવાના કારણે અનંતાનુબંધીનો ઉદય આવતા જીવ સમ્યક્ત્વમાંથી પણ ચ્યુત થઈ શકે. એટલે સમ્યક્ત્વનો પણ ઘાતક છે અનંતાનુબંધી કશાયનો ભાવ, અને સ્વરૂપા ચરણ ચારિત્રનો પણ ઘાતક છે. એવા બે ભાવનો ઘાતક હોવાના કારણે અનંતાનુબંધી કશાયને દ્વિસ્વભાવી કીધો. લાંબુ થઈ ગયું? કઠિન થયું? જલ્દી બોલો, શું સમજાયું? આમાં શું સમજાયું? અનંતાનુબંધી દ્વિસ્વભાવી છે. તે કોનો કોનો ઘાત કરી શકે? હમણાં સુધી આપણે એમ સાંભળ્યું છે કે અનંતાનુબંધીનો ઉદય હોવાના કારણે જીવ ચારિત્રમાં અનંતાનુબંધી કસાય ચાલે, બરાબર છે? પરંતુ એમ નથી, અનંતાનુબંધી દ્વિસ્વભાવી હોવાના કારણે ચારિત્રથી તો જીવને ભ્રષ્ટ કરે છે, પરંતુ સમ્યક્ત્વમાંથી પણ ભ્રષ્ટ કરે છે, એટલે એને દ્વિસ્વભાવી કીધો છે. સમજાયું? આટલું ખ્યાલ આવ્યું? તો એટલે માટે અનંતાનુબંધી નો ઉદય આવતા જે સમ્યક્ત્વ રૂપી પર્વત શિખરથી શું થાય છે? રત્ન શિખરથી શું થાય છે? ચ્યુત થાય. એ રીતના અહીંયા બહુ સરસ લખ્યું છે. જો હજી એક પરિભાષા છે, એક પરિભાષા તો આપણે લખી, હજી એક પરિભાષા બીજા ગુણસ્થાનની છે. બહુ સરસ ગુણસ્થાનની પરિભાષા છે, સમ્યક્ત્વ વિરાધક પરિણામ હી સાસાદન ગુણસ્થાન હે. બરાબર છે? એક શોર્ટમાં સમ્યક્ત્વ વિરાધક પરિણામ ઇઝ ઇક્વલ ટુ સાસાદન ગુણસ્થાન. હવે આગળ લખ્યું છે, સમ્યક્ત્વ વિરાધક જીવ કી સમ્યક્ત્વ રૂપી, બહુ સરસ ઉપમા આપી છે, રત્ન પર્વત શિખર. કોની ઉપમા આપી? સમ્યક્ત્વને. પાછું કહું છું, જો સમ્યક્ત્વ વિરાધક જીવની સમ્યક્ત્વ રૂપી શું શબ્દ છે? રત્ન પર્વત શિખર થી, બીજી પરિભાષા છે બીજા ગુણસ્થાનની, રત્ન પર્વત શિખર થી પતિત, પતિત એટલે ચ્યુત, પડતા મિથ્યાત્વ રૂપી ભૂમિ, મિથ્યાત્વ રૂપી ભૂમિ ના સન્મુખ દશા, ભૂમિને સન્મુખ દશા, એને કહેવાય સાસાદન સમ્યક્ત. પાછું શું કીધું? સમ્યક્ત્વ વિરાધક જીવની સમ્યક્ત્વ રૂપી રત્ન પર્વત શિખર. કોની ઉપમા આપી? રત્ન પર્વત શિખર. હવે બહુ સરસ લખે છે, જો પેલા પરિભાષા, રત્ન પર્વત શિખર થી પતિત મિથ્યાત્વ રૂપી ભૂમિ નો સન્મુખ થવા વાળી જે પ્રણતિ છે એને બીજું ગુણસ્થાન સાસાદન સમ્યક્ત્વ કહેવાય. હવે કે છે, એક ગુણસ્થાન કી પરિભાષા મેં આ નહીં લગતા, સાંભળો, જો સમ્યક્ત્વ કો રત્ન પર્વત કી ઉપમા દી ગઈ હૈ. કોની ઉપમા આપી? રત્ન પર્વત. બરાબર, ઉસકા અભિપ્રાય યહ હૈ કે જિસ પ્રકાર રત્ન પર્વત અનેક રત્નો કો ઉત્પન્ન કરને વાલા ઓર ઉન્નત સ્થાન પર પહોંચાને વાલા હૈ. રત્ન પર્વત અનેક રત્નો ને ઉત્પન્ન કરવા વાળો અને જીવને ઉન્નત સ્થાન પર પહોંચાડવા વાળો છે. એવી રીતના સમ્યક્ત્વ ભી કેવળ જ્ઞાન આદિ અનેક ગુણ રત્નો કો ઉત્પન્ન કરને વાલા ઓર સબસે ઉન્નત મોક્ષ સ્થાન પર પહોંચાને વાલા હૈ. એવા રત્ન પર્વત થી જીવ કેવો થઈ ગયો? શુદ્ધ થઈ. આ બીજી પરિભાષા થઈ. પોઈન્ટ સમજાય છે? બીજું ગુણસ્થાન ખ્યાલમાં આવે છે. ક્યારે આ બધું સમજવા જેવું છે કે ક્યારે આવે, કોને આવે, કયો કાળ ચાલુ છે ને આવે, કયો ઉદય આવતા આવે, કયા સમ્યક્ત્વીને આવે, કેટલો ટાઈમ માટે આવે, એનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે, એનો જગન્ય કાળ કેટલો છે, ક્યાંથી ક્યાં જશે, ક્યાંથી આવે છે, લાંબુ થઈ ગયું. બરાબર, તો આટલી વાત આપણે શીખી હમણાં સુધી. બરાબર છે? હવે 5 મિનિટ છે આપણી પાસે, તો આપણે એની વિશેષતા લઈએ. કાર થઈ ગયું. અચ્છા, આમાં ચારિત્ર, બીજા ગુણસ્થાનમાં સમ્યક્ત્વથી ચ્યુત થયો તો ચારિત્ર કેવું હશે? તો કે મિથ્યા ચારિત્ર. ચારિત્ર પણ મિથ્યા કેમ? કારણ કે સમ્યક્ત્વ રૂપી શિખરથી કેવો થઈ ગયો છે? ચ્યુત થયો. પોઈન્ટ સમજાય છે? તો ચારિત્ર અપેક્ષાએ વાત કરીએ તો મિથ્યા ચારિત્ર અહીંયા લખ્યું છે, તો એ પ્રમાણે સમજો. કાર થઈ ગયું. હવે જો વિશેષતામાં, જો વિશેષતા, અગર વિશેષતા 3-4 છે આપણે લઈએ. જો અગર મરણ થાય બીજા ગુણસ્થાનમાં આવતા, મરણ થઈ શકે, આયુ પૂર્ણ થઈ શકે, તો બીજા ગુણસ્થાનમાં અગર મરણ થાય તો ત્યાંથી જીવ, અહીંયા લખ્યું છે, નરક ગતિ મેં નહીં જાતા હૈ. સમજાય છે? નરક ગતિમાં ન જઈ શકે. કેમ? કારણ કે આ જીવ, આ કાર સમ્યક્ત્વનો છે અને સમ્યક દ્રષ્ટિજી. પૂર્વમાં આયુ બંધ કરી દીધું એ વાત અલગ છે. જેવી રીતના શ્રેણીક રાજાએ પૂર્વમાં બંધ કર્યું અને પછી સમ્યક્ત્વ કર્યું અને નરકમાં ગયા, એને ગૌણ કરજો. પણ અગર પૂર્વમાં આયુ બંધ નથી કર્યું, સમજાય છે, અને આ કાર દરમિયાન મરણ થયું તો એ નરકમાં નહીં જાય, કારણ કે સમ્યક દ્રષ્ટિજી નરકમાં. હવે સેકન્ડ, તીર્થંકર, બીજી વિશેષતા, બીજા ગુણસ્થાનની બીજી વિશેષતા, તીર્થંકર અને આહારક દ્વિક. નામ પહેલી વાર સાંભળ્યું હશે કદાચ બધાએ. આહારક દ્વિક, દ્વિક એટલે બે, દ્વિ દ્વિક, દ્વિક દ્વિતીય લખે ને કે દ્વિ દ્વ દ્વિક, તો તીર્થંકર અને આહારક દ્વિક. હવે આહારક દ્વિકમાં બે ભેદ કરો, કારણ કે એમાં બે છે ને, આહારક દ્વિક. તો આહારક દ્વિકમાં બે કોણ આવશે? તો કે આહારક શરીર, આહારક જીભના બે ભેદ, આહારક શરીર અને આહારક આંગોપાંગ. સમજ, આંગ ઉપાંગ, આંગોપાંગ, આંગ અને ઉપાંગ. આ હાથ છે એ અંગ છે અને એ આંગળી, આ નખ, સમજાય છે, એ ઉપાંગ છે. તો આહારક દ્વિકમાં કોણ આવશે? આહારક શરીર અને આહારક આંગોપાંગ. જેને એનો ઉદય છે, આહારક શરીર અને આહારક આંગોપાંગ અને તીર્થંકર પ્રકૃતિનો જેને ઉદય છે, એ જીભને એની સત્તા છે, એ જીભ બીજા ગુણસ્થાનમાં નહીં આવે. વાણી સમજાય છે? તો લખ્યું છે, તીર્થંકર ઓર આહારક જીભ કી સત્તા સહિત જીવ સાસાધન ગુણસ્થાન મેં નહીં આતા. કોણ નહીં આવે બીજા ગુણસ્થાનમાં? બોલો, તીર્થંકર અને આહારક દ્વિક. તો આહારક દ્વિક એટલે આહારક શરીર અને આહારક આંગોપાંગ નો જેને ઉદય છે. ક્યારે 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 બને આહારક શરીર? ક્યારે બને? તો કે મુનિરાજ, મુનિરાજને અપ્રયોજનભૂત તત્વ સંબંધી કોઈ શંકા ઉઠે, પ્રયોજનભૂતમાં તો કોઈ શંકા ઉઠે નહીં, અપ્રયોજનભૂત સંબંધી કોઈ શંકા ઉઠે તો મસ્તકમાંથી સપ્ત ધાતુ રહીત સ્વચ્છ સફેદ પૂતળું જે નીકળે અને જે શંકા થઈ હોય ત્યાં એ સ્પર્શ કરીને આવે તો એ શંકાનું શું થઈ જાય? સમાધાન થઈ જાય. એવો ઉદય જે મુનિરાજને છે કે જે જીવને છે અને તીર્થંકરની સત્તા, પ્રકૃતિની સત્તા જેને છે, એ જીવ બીજા ગુણસ્થાનમાં નહીં આવે. અને બીજા ગુણસ્થાનમાં મરણ પામે તો ક્યાં નહીં જાય? હવે ત્રીજું જો, હવે બહુ સરસ છે આ એક પોઈન્ટ જો. સાસાદન ગુણસ્થાન કે ભાવ કો, સાસાદન ગુણસ્થાનના ભાવને સામજો અપેક્ષા, એક અપેક્ષાથી પારિણામિક ભાવ કહેવામાં આવે છે. હવે સમજો કેમ, બહુ બહુ સરસ લોજિક છે આનો. પેલા વાત સમજાવી, વાક્ય સંભળાયું, બધાને સમજાયું. સાસાદન, અડધાને ઊંઘ આવે છે, બગાસા આવે છે, પૂણા બાર થઈ ગયા. થોડોક આ વિષય છે એવો, પણ સમજશું તો મજા આવશે, સાંભળશું તો ગમશે, સાંભળશું તો ટેવ પડશે. શું કીધું જલ્દી? સાસાદન ગુણસ્થાન વાળાને એક અપેક્ષાથી પારિણામિક, કેમ પારિણામિક ભાવ? અહીંયા પારિણામિક ભાવની વાત ક્યાં આવી? અરે અનંતાનુબંધીનો ઉદય છે, સમ્યક રૂપી પર્વતથી તો ચિત્ત થયો છે, મિથ્યાત્વ ભૂમિકામાં જવાનો છે, તો એને પારિણામિક ભાવ કેમ કહેવામાં આવે? તો અહીંયા કહે છે કે શ્રદ્ધા અપેક્ષા એ પારિણામિક ભાવ છે. કેમ? કેમ? કારણ કે અનંતાનુબંધીનો ઉદય છે, દર્શન મોહનીય સંબંધી એકે પ્રકૃતિનો ઉદય ન હોવાના કારણે છે. બોલો, દર્શન મોહનીનો એકે ઉદય છે? દર્શન મોહની મિથ્યાત્વનો ઉદય છે? ના. મિથ્યાત્વનો ઉદય આવે ને તો પહેલું ગુણસ્થાન આવી જશે, જે આવશે જ હવે સેકન્ડ માંથી પહેલામાં જશે, એટલે બધાનો જ ઉદય આવી જશે. જે સાથે સાથ ઉપશમિત હતી એ સાથે સાથનો ઉદય ચાલુ થઈ જશે પહેલામાં જતા. પણ બીજા ગુણસ્થાનમાં કોનો ઉદય છે? અનંતાનું. મિથ્યાત્વનો નથી. અગર મિશ્રનો આવે તો ત્રીજામાં વયો જાય, અને મિથ્યાત્વનો ત્રણ પ્રકૃતિમાંથી, દર્શનમોની ત્રણ પ્રકૃતિમાંથી સમ્યક્ત્વનો ઉદય હોય તો શાયોપશમિક સમ્યક થઈ જાય, શાયોપશમિક સમ્યક્તિ થઈ જાય. તો મિથ્યાત્વના ત્રણ ટુકડા એનો ઉદય નથી. તો શ્રદ્ધા અપેક્ષા એ ત્યાં કેવો ભાવ છે? તો કે પારિણામિક ભાવ. કેમ? કારણ કે આપણે પહેલા જ લેક્ચરમાં ભણ્યા હતા કે પહેલાથી ચોથા ગુણસ્થાનનું વિભાજન શ્રદ્ધા અપેક્ષાએ છે, પાંચમાંથી બારમા ગુણસ્થાનનું વિભાજન ચારિત્ર અપેક્ષાએ છે, અને તેરમા અને ચૌદમા ગુણસ્થાનનું વિભાજન યોગની અપેક્ષાએ છે. તો અહીંયા શ્રદ્ધા અપેક્ષાએ શું વાત કરશો? તો કે શ્રદ્ધા અપેક્ષાએ અહીંયા પારિણામિક ભાવ. પોઈન્ટ સમજાય છે? તો એ પ્રકારે વાત છે. લાસ્ટ પોઈન્ટ કહું છું, શું છે? કે સાસાદન ગુણસ્થાન કા કાર, આ તો આપણે લીધું છેલ્લો પોઈન્ટ, કે સાસાદન ગુણસ્થાન નો કાર ઔપશમિક સમ્યક્ત્વનો જ કાળ છે. આ લીધું ને આપણે હમણાં કે ઔપશમિક સમ્યક્ત્વનો જ કાળ છે. અને છેલ્લો પોઈન્ટ પણ આપણે લીધો કે અનંતાનુબંધી કષાયકો દ્વિસ્વભાવી કહા હૈ, એ પણ લીધું આપણે. દ્વિસ્વભાવી એટલે સમ્યક્ત્વ અને સમ્યક્ત્વાચરણ, એટલે સ્વરૂપાચરણ, સમ્યક્ત્વ અને સ્વરૂપાચરણ દોનો કો ઘાતને વાલી હૈ. એટલે અનંતાનુબંધી કષાયનો કેવો સ્વભાવ છે? જલ્દી રિવિઝન, બે મિનિટમાં જલ્દી, કયો સ્વભાવ કીધો? દ્વિસ્વભાવ. કોને ઘાતે છે? સમ્યક્ત્વને પણ અને સ્વરૂપાચરણને પણ ઘાતે. મરણ પામે તો જીવ ક્યાં ન જઈ શકે? નરક. કોણ ન જઈ શકે? કઈ બે પ્રકૃતિની સત્તાવાળા ન જઈ શકે? તીર્થંકર અને આહારક દ્વિક. આહારક દ્વિકમાં શું લીધું? આહારક શરીર અને આહારક અંગોમાં, અને એનું આપણે સ્વરૂપ સમજ્યા, બરાબર છે. હવે સાસાદન ગુણસ્થાનને એક અપેક્ષાથી કયો ભાવ કીધો? પારિણામિક ભાવ કીધો, બરાબર છે. એને એનો કાળ ઉત્કૃષ્ટ કાળ છ આવલી, જગન્ય કાળ એક સમય, અને કોનો કાળ છે? પ્રથમોક્ષમ સમ્યક્ત્વનો કાળ છે. અને કઈ પ્રકૃતિનો ઉદય આવે છે? અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ એકનો. અને એનો ઉદય આવતા ક્યાં જાય છે? જીવ નિયમથી પહેલા. કયા કયા ગુણસ્થાનમાંથી આવી શકે? ચાર, પાંચ અને છ. અને ક્યાં જશે ગમન? તો કે પહેલા. આગમન તો કે ચાર પાંચ છ. ગમન તો કે કાળ બરાબર, ગમન બરાબર, પરિભાષા. બે પરિભાષા આપણે શીખ્યા. બોલશે કોઈ એકવાર પરિભાષા? જલ્દી જલ્દી પરિભાષા કોઈ બોલશે? પ્રથમોક્ષમ સમ્યક્ત્વ કે અંતર મુરત કાળ માંથી, બોલો જલ્દી. જગન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવડી કાળ શેષ રહી જતા અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ માંથી કોઈ એક નો ઉદય આવતા સમ્યક્ત્વ માંથી ચ્યુત થતા શ્રદ્ધાની અવ્યક્ત અતત્વ શ્રદ્ધાનુરૂપ પરિણતિનું નામ. આમાં આની એક્ઝામ આપતા હતા ત્યારે આ બધું લર્ન કરતા હતા, ખ્યાલ આવે છે? કોલેજમાં હતા ત્યારે આની આ બુક્સની એક્ઝામ આપતા હતા બધી, તો બહુ લર્ન કરતા હતા આ બધું, ખ્યાલ આવ્યું? તો આ પ્રમાણે આપણે આજે ઓવરઓલ આખું બીજું ગુણસ્થાન જોયું. હવે આપણે નેક્સ્ટ ટાઈમ ત્રીજા ગુણસ્થાનની ચર્ચા કરીશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જીનવાણી માત કો વંદના શત બાર હૈ ઇસકે લિયે જીનવાણી માત કો વંદના શત બાર. બોલો ને કા